તારીખ 14/2/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 81. મૂળ કેસેટમાં હમિંગ આવે છે.
યોગ્ય મુમુક્ષુતાના સદભાવમાં નિર્ણય ક્યારે થાય છે? તદયોગ્ય મુમુક્ષુતા હોવી આવશ્યક છે. એટલે દર્શન નો જેનો તમામ મંદ થયો હોય, દર્શન નો અનુભવ જેને ઘણો ઘટી ગયો હોય અને જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ ભાષ્યમાન થાય એવી નિર્મળતા જ્ઞાનમાં આવી હોય અને કસાય રસ પણ જેનો મંદ પડ્યો હોય, કસાય નહીં પણ કસાય રસ જેનો મંદ પડ્યો હોય, એમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણ જે મુખ્ય ગુણ છે એમાં આટલા આવશ્યક ફેરફારો થયા છે એને સત્પાત્રતા કહે છે અથવા યોગ્ય મુમુક્ષુતા કહે છે. એવા યોગ્ય મુમુક્ષુતાના સદભાવમાં મહામંગલકારી પ્રત્યક્ષ યોગરૂપ સત્સમાગમમાં અને એવી વખતે કોઈ સત્પુરુષનો સમાગમ થાય, જ્ઞાની પુરુષનો સમાગમ પ્રત્યક્ષ રહે એ પણ આમાં સ્વરૂપ નિર્ણયમાં આવશ્યક છે. આત્માર્થી જીવ સહજ માત્રમાં પોતાના જ્ઞાયક સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી શકે છે. નિમિત્ત અને ઉપાદાન બંનેની સ્થિતિ આમાં લીધી છે. ઉપાદાનમાં પોતાની પાત્રતા યથાર્થ જોઈએ અને નિમિત્તમાં જ્ઞાની પુરુષ જીવન મૂર્તિ કોઈ જોઈએ. ગ્રંથથી માત્ર યથાર્થ નિર્ણય ન થઈ શકે, માત્ર શાસ્ત્રથી યથાર્થ નિર્ણય ન થઈ શકે, કેમ કે આ એક સમ્યક જ્ઞાનનું બીજભૂત જ્ઞાન છે. એટલે જ્ઞાનીઓએ એને બીજ જ્ઞાન પણ કહ્યું છે, એને બીજ જ્ઞાન પણ કહેવામાં આવે છે. એ બીજ જ્ઞાન જ્ઞાની પુરુષના સદભાવમાં પ્રાપ્તિ થાય છે, બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એમને સુધી કોઈને પુસ્તકથી નથી થતું, શાસ્ત્રથી નથી થતું. અને તેઓ જ્યારે યથાર્થ નિર્ણય થાય છે એ નિર્ણયને લીધે ભેજ્ઞાન સત્ય છે, ભેજ્ઞાન પ્રયોગાત્મક પછી ચાલુ થઈ જાય છે, ચાલુ જ રહે છે અને આગળ જતા એ ભેજ્ઞાન સ્વાનુભવનું કારણ બને છે, સ્વાનુભૂતિ એમાંથી પ્રગટ થાય છે. અન્યથા એટલે બીજા પ્રકારે પરલક્ષી જ્ઞાનમાં અને સૂક્ષ્મમાં, પરલક્ષી જે સૂક્ષ્મ જ્ઞાન છે તેમાં માત્ર ધારણા રહી જાય છે કે આત્મા આવો છે ને આત્મા આવે છે, આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, દ્રવ્યનું પર્યાય ઉત્પાદ વૈભવ એ બધું જ્ઞાન પણ પરલક્ષી જ્ઞાન. પરંતુ તેની ધારણાથી આગળ વધાતું નથી. એ ધારણામાં જીવ અટકે છે, આગળ નથી વધાતું, એટલે શું થાય છે? અટકે છે, એટલે કે મોક્ષ માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એવું જ્ઞાન પ્રાપ્ત થવા છતાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ન થાય તો મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી થઈ શકતો. આ રીતે આત્માર્થની ભૂમિકામાં સ્વરૂપનો યથાર્થ નિર્ણય, નિર્ણયની દિશામાં પ્રયત્ન કરનાર જીવને થાય છે. પછી એની નિર્ણયની દિશામાં પ્રયત્ન હોવો જોઈએ, એટલે કે એને સ્વરૂપ જિજ્ઞાસા અપૂર્વ હોવી જોઈએ. એ પહેલા પ્રકરણમાં એ વિશે લીધો છે કે અપૂર્વ સ્વરૂપ જિજ્ઞાસા ઉત્પન્ન થાય. એવી અપૂર્વ જિજ્ઞાસા હોય કે એ જિજ્ઞાસાની પૂર્તિ સ્વરૂપ નિર્ણય સિવાય થાય નહીં, અને જ્યાં સુધી સ્વરૂપ ભાસે નહીં અને જિજ્ઞાસાની પૂર્તિ થાય નહીં ત્યાં સુધી એને ચેન પડે, ચેન ન પડે, બેચેન થઈ જાય. જેમ કોઈ કિંમતી ચીજ છોવાઈ જાય તો એકને છોકરાનું કિડનેપિંગ થઈ જાય, 25 વર્ષનો જવાન છોકરો ઘરમાં આવ્યો, શું પાડી ગયો, ચેન પડે, પછી ખાવું પીવું ઊંઘવું બધું આરામ થઈ જાય. અહીંયા પણ એક એવી પરિસ્થિતિ પણ થાય છે કે જેને લઈને જીવને ક્યાંય રસ ન પડે. તે આત્માર્થની ભૂમિકાનો ઉત્કૃષ્ટ વૈરાગ્ય ત્યારે સ્વરૂપ જિજ્ઞાસા, અપૂર્વ સ્વરૂપ જિજ્ઞાસા, એવા જીવને નિર્ણય થાય છે. કેમકે એ જિજ્ઞાસાના કાળમાં એનો નિર્ણયની દિશામાં પ્રયત્ન વધારે કામ કરે છે. એક વચના વર્ગમાં લીધું છે આ નિર્ણયની ભૂમિકા વાળા વિશે. એમણે એક દ્રષ્ટાંત એવું લીધું છે કે બળબળતા ઉનાળામાં કોઈને તૃષા લાગી હોય અને જંગલમાં અટવાઈ ગયો હોય, એ ટીપું પણ પાણી માટે જે આતુર હોય, એ ટીપું પાણી માટે પણ જે આતુર હોય, એને પાણી મળે તો એ કેવો ઘટક ઘટક થઈ જાય. ઠંડુ પાણી, શીતળ પાણી મળે, એમ એવી આતુરતાની જિજ્ઞાસાની આતુરતામાં જ્યારે નિર્ણયની ભૂમિકામાં આવે છે ત્યારે એને કોઈ જ્ઞાની પુરુષ આત્મસ્વરૂપ દર્શાવે છે, કહે છે ને આત્મસ્વરૂપ દર્શાવે છે ત્યારે એને આત્મસ્વરૂપ હાથી મળે. આપણે સુગાનીજીના વિષયમાં એ વાત એમ લઈએ છીએ, સુગાનીજીએ ગુરુદેવને વ્યાખ્યાન માત્ર સાંભળ્યું નહોતું, પણ એ વ્યાખ્યાનમાં જ્યારે એ આત્મસ્વરૂપ દર્શાવતા હતા ત્યારે એ પરિણમતા પરિણમતા દર્શાવતા હોવાથી, આત્મસ્વરૂપે પરિણમતા પરિણમતા દર્શાવતા હોવાથી એમને પરિણમતા જોયા હતા. માત્ર વ્યાખ્યાન સાંભળ્યું હતું એ વખતે બીજા 200-300 જણા બેઠા હતા સ્વાધ્યાયમાં, તો બધાને એવું જ્ઞાન પ્રાપ્તિ થવી જોઈતી હતી. પણ એમણે માત્ર સાંભળ્યું નહીં, પરિણમતા જોયા, એટલે એમને જ્ઞાની પુરુષના દર્શન થયા. દેહના દર્શન તે દર્શન નથી, પરિણમતા જોયા એ જ્ઞાની પુરુષના દર્શન થયા. પહેલું સંકેતનું બીજું ત્યાં આવવાનું શું છે કે જ્ઞાની પુરુષ જ્યારે આત્મસ્વરૂપ દર્શાવે છે ત્યારે આત્મરસમાં વિભોર થઈ જાય છે અને એ ગુરુદેવને વિભોર થતા હતા એ વાત બહુ સ્પષ્ટ છે. એવી વખતે એમનું અંતરંગ પરિણમન છે એના દર્શન જો અપૂર્વ સ્વરૂપ જિજ્ઞાસામાં ઉભેલાને આવે તો આવી જાય છે. એવી રીતે આવેલા હતા, અપૂર્વ જિજ્ઞાસા લઈને આવેલા હતા. એ જિજ્ઞાસાની જો તૃપ્તિ ન થઈ હોત તો એ જીવી ન શકે. નહીં ચાલે તો જેમ પાણી વિના માણસ મરી જાય તો નહીં ચાલે, એટલે પાણી વિના નહીં ચાલે. જીવી ન શકે, એમ જીવી શકે એ પરિસ્થિતિ નથી. એવી સ્થિતિમાં એમને ગુરુદેવનો યોગ થયો, વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને સ્વરૂપાનુભવ સુધી અલ્પ સમયમાં પહોંચી ગયા. ધારા તો નિરંતર ચાલતી હોય, જ્ઞાન ધારા છે, આત્મધારા તો નિરંતર ચાલતી જ હોય. એમાં સ્વરૂપ જ્યારે દર્શાવે ત્યારે તો એકદમ એમનો આત્મરસ આવિર્ભાવ થતો હોય છે. વિશેષ આત્મરસની ને આત્મભાવની અભિવ્યક્તિ એ વખતે હોય છે. બરાબર કાપીને બેઠેલા વિજ્ઞાનની પ્રાપ્તિ થઈ. નિર્ણયની દિશામાં જેનો પ્રયત્ન હોય છે તેને યથાર્થ જ્ઞાન થાય છે. સ્વરૂપનો યથાર્થ નિર્ણય કહો, સ્વરૂપનું ભાવભાષણ કહો, અવભાષણ કહો, કેટલા કેટલા શબ્દો આવે છે. આત્મસ્વરૂપનો પ્રતિભાસ કહો, સ્વરૂપની ઓળખાણ કહો. આ જીવ આ તબક્કે જીવના જીવ સ્વરૂપની ઓળખાણ કે સ્વરૂપ સન્મુખતામાં આવે છે. ઓળખાણ કહો, સ્વરૂપનું એ વખતે લક્ષ્ય થાય છે તે સ્વરૂપ લક્ષ્ય કહો. એટલે આતુરતા એ વિષય માટે, એ વિષય જીલવા માટે આતુરતા, એમની અવસ્થામાં અવકાશ હતો એ પ્રકારનો. એને સ્વરૂપ લક્ષ કહો. કોઈ જ્ઞાની એને અસ્તિત્વ ગ્રહણ પણ કહે છે, વિજ્ઞાન પણ કહે છે, ધારસ પણ કહે છે. આવા આ પર્યાયના અનેક નામો જેને વિજ્ઞાનીઓએ કહ્યા છે. પરિણતિને ઓળખ, પરિણતિ પકડાય છે. ભૂમિકા છે નાની નાનીના સ્વરૂપની ઓળખાણની, એક એવી ભૂમિકા છે કે જેની નિર્મળતાને લઈને અંતરપરણતિના દર્શન થાય. જ્યાં સુધી અંતરપરણતિના દર્શન ન થાય ત્યાં સુધી સદગુરુની ઓળખાણ ન થવાય. ગુરુદેવ તો બહુ સ્પષ્ટ કહેતા કે ઘણા ભેગા થાય છે એટલે ઓળખે છે એવું કાંઈ નથી. હું તો પૂંજ લઈને આવ્યા છે એટલે જાજા ભેગા થાય છે. સુખું કહેતા એ તો એ જાતનું પૂંજ લઈને આવ્યા છે એટલે જાજા ભેગા થાય છે, એનો અર્થ એમ નથી કે ઓળખે છે. ઓળખે તો ન્યાલ થઈ જાય. જ્ઞાની પુરુષની અંતર પરિણતિથી જ્ઞાની પુરુષને કોઈ ઓળખે એટલે એનો તો બીડો પાર થઈ જાય. એટલે જ્ઞાની પુરુષની વિદ્યમાનતાની વેલ્યુ બહુ મોટી છે. કેમ કે પ્રત્યક્ષતા વગર ઓળખાણ ન થાય. પરિણતિ દેખાય ક્યારે, પરિણતિના દર્શન ક્યારે થાય, કે પ્રત્યક્ષ યોગ હોય ત્યારે. એટલે વિદ્યમાનતાની બહુ વેલ્યુ મોટી છે. સારાક્ષતો ઓળખાશે, ઓળખવાની તીવ્રતા હશે તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે એ વચન 254 માં છે. ત્યાં એ વાત કરી છે. અંતરાત્મ વૃત્તિ પરિણમે એવા શબ્દો પડ્યા છે. દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ એટલે કે પૂર્ણતાનું લક્ષ્ય હોવું જરૂરી છે. ત્યાર પછી જે ઉપદેશ પ્રાપ્ત થયો હોય તેનો અંગીકાર કરવાની વૃત્તિ થઈ એટલે કે અમલીકરણના સ્ટેજમાં આવે. એ જે એમની આજ્ઞા છે એનો મારે અમલ કરવો. એટલે શું છે કે એને નીચે પડવા ન દે, એમના ભાવોને વચનોને નીચે પડવા ન દે, ઝીલી લે. સૌભાગભાઈને ઈડર લઈ ગયા ને, પરમદેવ સૌભાગભાઈને ઈડર લઈ ગયા અને ત્યાં આ વિષય ચાલે. પછી તરત અઠવાડિયાનો અનુભવ થયો. અઠવાડિયું એમને લાગી ગયું, અમને અઠવાડિયું ગયું ખુદાની જમીને લાગી ગયું. તો એ જે બિજ્ઞાન છે એમાં સ્વરૂપની ઓળખાણ ચાલે છે. આમાં તો જે જ્ઞાની પુરુષની ઓળખાણ 774માં જે છે એ તો જ્ઞાની પુરુષની ઓળખાણ ચાલે છે. તથાપિ ખરેખરું ઓળખાણ તો દ્રઢ મુમુક્ષુતા પ્રગટે તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરીએ, આ અમલીકરણ આવ્યું, અને અંતરાત્મ વૃત્તિ પરિણમે જીવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે. જગતવાસી એટલે જગતદ્રષ્ટિ જીવો છે તેની દ્રષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વિતરાગનું ઓળખાણ ક્યાંથી થાય કે ન થાય? કેમ કે તો બાહ્ય દ્રષ્ટિમાં ઉભેલા જેવો છે. આ અંતરદૃષ્ટિ ઓળખાણ થાય છે, આટલી યોગ્યતા હોય તો ઓળખાણ થાય છે. આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાના વિષયમાં કલ્પિત નિર્ણય ન થવો જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે. ઉપરના પરિગ્રહમાં તો નિર્ણયના બીજા બીજા નામ શું છે એ લઈ લીધા. આપણે આમાં નથી લખાય એવા પણ બે ત્રણ નામ આપણે લઈ લીધા. હવે આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવામાં કોઈ કલ્પનાયુક્ત નિર્ણય ન થાય તે ખાસ ધ્યાનમાં લેવા જોઈએ. નિર્ણયમાં એવું બને છે ખરું કે મનુષ્યની કલ્પના પણ થઈ જાય છે ખરું, તે યથાર્થ નિર્ણય નથી. આ પ્રકરણમાં પહેલા એ વિષય ઉપર પ્રકાશ પડ્યો છે કે કલ્પના થાય છે તો કેવી રીતે થાય છે અને શા માટે તે કલ્પના છે, યથાર્થ નિર્ણય નથી. ભૂલ કયા પ્રકારની થતા કલ્પના થઈ કે નિર્ણય થયો, કલ્પિત નિર્ણય થયો, એ વિષય ઉપર પહેલા ચર્ચા કરી છે અને પછી યથાર્થ નિર્ણય કેવી રીતે થાય અને થાય તો એના લક્ષણો શું એની ચર્ચા કરી છે. પ્રાય સમજણ કરવાની ભૂમિકામાં શાસ્ત્રના આધારે જીવ આત્માનું સ્વરૂપ વિચારી નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કલ્પિત નિર્ણય થાય છે ત્યારે શું બને છે, બહુભાગ મુક્ષું જીવો સમજણ કરવાની ભૂમિકામાં હોય છે, સમજવાની ભૂમિકામાં હોય છે, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે છે અને એ શાસ્ત્રના વાંચનના સ્વાધ્યાયના આધારે એમાં જે આત્મ સ્વરૂપની વાતો આવી હોય છે એ વાતોને વિચારતા વિચારતા નિર્ણય કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આત્માના અનેક ગુણધર્મોના ભેદ સંબંધી અને અભેદતા સંબંધી વિકલ્પો લંબાવીને નિર્ણય કરે છે. નિર્ણય કરે છે ત્યારે શું કરે છે કે આત્મામાં કેવા કેવા ગુણો છે, એના દ્રવગુણ પર્યાય, ઉત્પાદન ધ્રુવ, દ્રવક્ષેત્રકાળ ભાવ અને એ બધાની અભેદતા, ભેદ અને અભેદ બધા પડખેથી વિચારો વિચારો અને વિકલ્પો લંબાય છે અને કોઈ એક નિર્ણય ઉપર આવે છે કે આવો આત્મા, મારો આત્મા આવો છે એમ નિર્ણય ઉપર આવે છે. આવો નિર્ણય વિકલ્પની ભૂમિકામાં જ કરવામાં આવે છે. વિકલ્પની ભૂમિકા અહીંયા કેવા પ્રકારની છે, જ્યાં કલ્પિત નિર્ણય થાય છે ત્યાં વિકલ્પની ભૂમિકા કેવા પ્રકારની છે કે અનાદિથી પરિણામમાં રાગની પ્રધાનતા વર્તી રહી છે, એવી રાગની પ્રધાનતા વાળી વિકલ્પની ભૂમિકામાં જે નિર્ણય કરવામાં આવે છે એટલે શું કે વિકલ્પની ભૂમિકામાં જ્ઞાનની પણ પ્રધાનતા હોય છે અને રાગની પણ પ્રધાનતા હોય છે. જ્ઞાનની પ્રધાનતામાં યથાર્થ નિર્ણય થાય છે અને રાગની પ્રધાનતામાં કલ્પિત નિર્ણય થાય છે. નિર્ણય તો બે નિર્ણય છે પણ એક નિર્ણય શાસ્ત્ર સુસંગત હોવા છતાં કલ્પિત છે અને એક નિર્ણય યથાર્થ. આમ તો શાસ્ત્રના આધારે નિર્ણય કર્યો છે, બૌદ્ધિક સ્તર પર નિર્ણય કર્યો છે, એટલે જેવું શાસ્ત્ર કહે છે એ જ પ્રમાણે નિર્ણય કર્યો છે, છતાં પણ એ નિર્ણય કલ્પિત શા માટે છે, યથાર્થ કેમ નથી? આધાર રાગનો, અનાદિનો જે ચાલે છે રાગ તે હું, એવું જે રાગ આધારિત પરિણમન ચાલી રહ્યું છે એ જ પરિણમનની અંદર વિચાર જ્ઞાનમાં વિકલ્પાત્મ જ્ઞાનમાં નિર્ણય થાય છે. યથાર્થ નિર્ણય પણ વિચાર જ્ઞાનમાં વિકલ્પાત્મક સ્થિતિમાં જ થાય છે પણ આધાર ફેર છે. ત્યાં જ્ઞાન લક્ષણના આધારે અથવા વેદનભૂત જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય થાય છે. બેનો આધાર મુખ્ય નિર્ણય, નિર્ણયના આધાર મુખ્ય નિર્ણયનો વિષય ગુરુદેવ વિસ્તારથી જયારે કરતા ત્યારે 144 ગાથાના પ્રવચનમાં આ વિસ્તાર કરતા. ઓગણીસો 98 સાલમાં જે પ્રવચનો થયેલા 144 ગાથાના એનું પ્રવચન જે બેંકનું જીલેલું સમયસાર પ્રવચનોના જે 4 ભાગ છે એમાં ચોથા ભાગમાં વહન કરેલું એ પ્રવચન છે. જે પ્રવચન આપણે ગુરુદેવના શતાબ્દી આત્મધર્મના શતાબ્દી અંતમાં લીધું છે. આત્મધર્મના શતાબ્દી અંતમાં ગુરુદેવનું એક જ પ્રવચન આવ્યું છે, બાકી તો બધી બીજી બીજી મેટર્સ છે. પ્રવચનો બે નથી લીધા કે વધારે નથી લીધા, એક જ પ્રવચન લીધું છે અને તે 144 એમાં 221 નંબરનું ગુજરાતીમાં પાનું છે. આત્મધર્મ શતાબ્દી એમ પાનું 201 એમાં એક વાત લખી છે બોલ્યા છે કે આવો નિર્ણય રાગનો અંશે અભાવ કરીને થાય છે, જ્ઞાનના આધારે થાય છે. એનો અર્થ શું? કે જ્ઞાન લક્ષણનો આધાર લેતા રાગનો આધાર છૂટી ગયો, જે અનાદિના રાગના આધારે વિચાર દશા ચાલી રહી છે એમાં ફેર થયો અને જ્ઞાનના આધારે વિચાર દશા ચાલી, એટલે ત્યાં આધાર બદલાઈ ગયો, એને અંશે અભાવ કયો ગુરુદેવ. એ તો સમ્યક દર્શન પહેલા વિતરાગ ભાવ પ્રગટ થયો નથી તો રાગનો અંશે અભાવ થાય કેવી રીતે? એ તો બેસતી વાત નથી, પણ શબ્દો બરાબર પડ્યા છે. શબ્દો જયારે એ પડ્યા છે ત્યારે આગળ પાછળનો રેફરન્સ જોઈએ તો સમજાય એવી વાત છે કે અહીંયા જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય થયો છે એમ કહેવાના હેતુથી, એ વાત સમજાવવાના હેતુથી અંશે રાગનો અભાવ કરીને નિર્ણય કર્યો, એટલે કે રાગનો આધાર છોડીને નિર્ણય કર્યો એને અભાવ કહેવો છે ત્યાં એવા શબ્દો આગળ. રાગ કે હું એ પરિણમન બધાનું ચાલુ છે અને એવા ચાલતા સામાન્ય પરિણમનમાં શાસ્ત્ર વાંચતી વાંચતા 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 ધ્રુવક્ષેત્ર કાળ ભાવ આત્માના ઉત્પાદ ધ્રુવ ધ્રુવ ગુણ પર્યાય વિવે સમજતા સમજતા આત્મા કેવો છે એમ નિર્ણય કરે છે. ભલે સામાન્ય જિજ્ઞાસા હોય છે, અપૂર્વ જિજ્ઞાસા નથી હોતી, સામાન્ય જિજ્ઞાસા તો હોય છે નિર્ણયની ભૂમિકામાં, પણ રાગના આધારવાળી ભૂમિકામાં નિર્ણય કલ્પિત થાય, યથાર્થ ન થાય. કેમ કે આધાર છે એ વિભાવનો છે ત્યાં જ્ઞાનનો, અને તે જ્ઞાનમાં પણ જે સ્વભાવ ખુલ્લો છે એનો આધાર નથી, એટલે ત્યાં તો સ્વભાવના આધારે નિર્ણય થયો છે. અથવા બીજી ભાષામાં ત્યાં એમ પણ કહ્યું કે આત્માના આધારે આત્માનો નિર્ણય થયો છે, કેમ કે સ્વભાવ તે આત્મા છે, એટલે આત્માના આધારે આત્માનો નિર્ણય થયો છે. રાગ કાંઈ આત્મા નથી, રાગ તો અનાત્મા છે, તો અનાત્માના આધારે આત્માનો નિર્ણય ન થાય, આત્માના આધારે આત્માનો નિર્ણય. હા, એ તો આપણે એ તો આપણે લીધું 56મા પાને, 56મા પાને છે એ પ્રયોગ તો લીધો આપણે. આપણે નાયકતાનો જે ચુપાવ્યો પત્ર આવ્યો નાયકતા લક્ષણ ત્યારે એ પ્રયોગનો વિષય જ આપણે કર્યો સાતત્યતાનો એ આપણે પહેલાં લઈ લીધો. પછી એના ઉપરથી વિચાર આવ્યો કે આ પ્રકરણ જરાક લઈએ સ્વાધ્યાયમાં, તો ભૂલ થાય છે કેવી રીતે એનું પણ સ્પષ્ટીકરણ થાય. અને પછી તો એ વિષય તો ક્રમમાં પાછો ફરીને આવવાનો. એ મન વડે માત્ર કોરી અનુમાનરૂપ કલ્પના કરેલ હોય છે. જ્યારે રાગના આધારે નિર્મળ થાય છે ત્યારે મન વડે માત્ર કોરી કલ્પના અનુમાનરૂપ થાય છે. આવા કલ્પિત નિર્ણયના આધારે આગળ વધી શકાતું નથી. એમાં શું થાય છે કે યથાર્થ નિર્ણયનું લક્ષણ એ છે કે અંદરથી સ્વસમ્મુખતાનો પુરુષાર્થ ઉછળીને બહાર આવે, ઉછાળો થઈને બહાર આવે. જ્યારે યથાર્થ નિર્ણય થાય જ્ઞાન લક્ષણના આધારે, ત્યારે અખંડ સિદ્ધપદ પ્રતિભાસનો પ્રતિભાસ આવે એટલે શુદ્ધ પુરુષાર્થ ઉછળીને બહાર આવે સ્વસમ્મુખતાનો. અહીંયા શું થાય કે નિર્ણય કલ્પિત થાય ત્યારે એને સમસ્યા ઊભી થાય કે એનું સ્વરૂપ તો સમજાણું, હું મારો પુરુષાર્થ કેમ ઉપડતો નથી. શાસ્ત્ર કહે છે, ગુરુ કહે છે, રોજ મને લાગે છે એમ પણ મારા જ્યારે જ્ઞાન લક્ષણના આધારે નિર્ણય યથાર્થ થયો હોય ત્યારે જ્ઞાન પણ અંદર વળીને નિર્ણય કરે છે. કેમ કે વૈદ્ય વેદક ભાવે નિર્ણય છે, પસંદ વેદન છે, વેદન છે નિર્ણય છે. જ્ઞાન માત્ર છે સ્વસંવેદન સિદ્ધત્વા આટલા શબ્દો છે લક્ષ લક્ષણ કરતા અમૃતચંદ્રાચાર્ય. માત્ર જ્ઞાન, માત્ર સામાન્ય જ્ઞાન, વેદન જ્ઞાન નહીં. વેદનથી ત્યાં નિર્ણયની પ્રાપ્તિ છે, સિદ્ધિ થાય છે ત્યાં નિર્ણય વેદનથી થાય છે. વેદનમાં વૈદ્ય અને વેદક પોતે એક જ પર્યાય છે. એક જ આત્મા છે, ત્યાં પોતે વચ્ચે અવલંબન કરશે. એટલે અંતર્મુખ કેમ થવું એ દિશા જે અનાદિથી મોક્ષ ચિત્ર જે હતું, ઓફ ચિત્ર જે હતું, એ ખુલ્લી ત્યાં નિર્ણયની ભૂમિકામાં દિશા જે અંતર્મુખ થાય છે એ ઓફ ચિત્ર એટલે અનુભવ થશે. કેમ કે અનુભવ તો અંતર્મુખ ઉપયોગે થાય છે, અંતર્મુખ ઉપયોગે અનુભવ થાય છે. અને તેથી મારે અનુભવ કરવો હોય તો અંતર્મુખ થવું જોઈએ. એટલું તો શાસ્ત્રથી અને ગુરુવાણીથી સમજાય, પણ કેમ થવું એ તો પ્રયોગનો પરિણામનો વિષય છે. એ ન સમજાય, એ ક્યારે સમજાય? યથાર્થ નિર્ણય થાય કેમ કે એમને પરિણામનો પ્રયોગ જોયો. જ્ઞાનીની અંતરદશા જોઈ એટલે શું કે પરિણામનો પ્રયોગ જોયો. પ્રયોગ જોતા પ્રયોગ આવડે છે, પ્રયોગ જોતા પ્રયોગ આવડે છે, અથવા પરિણામન જોતા પરિણામન ઉત્પન્ન થાય છે. કેમ કે એ વેદનાત્મક પરિણામ, કોઈનું રુદન જોઈને રુદન આવે છે કે નહીં? પિક્ચરની અંદર માણસ કેમ રડી જાય છે પિક્ચર જોતા જાય છે? કેમ કે એનું રુદન જોવે છે. કહેવા વાળો તો કોઈ છે નહીં, કોઈનું કોક કોક મરી ગયું હોય છે એની રડે છે. આપણે કાંઈ કાંઈ સંબંધ હોતો નથી જોનારને, છતાં પરિણામ વેદનાત્મક પરિણામન છે. એ પરિણામન પરિણામન રસ્તા પર એક ગલુડિયો જો પીડાથી પીછો પાડતું હોય તો જોનારને વેદના થઈ જાય, અરે બચ્ચા કેટલું થાય, કેટલી કેટલી પીડા થતી હશે, થઈ જાય. જ્ઞાનીનું જે વેદનાત્મક પરિણામ છે અને એ વેદનાત્મક પરિણામને જોવા માટે જે તાપીને બેઠા છે, આતુર થઈને બેઠા છે, એને એ વખતે પકડાય છે. એટલા માટે સજીવન મૂર્તિ ને આવશ્યક, શાસ્ત્ર માં તો વેદન છે, શબ્દો છે, પણ પરિણમન ક્યાં છે? શાસ્ત્ર માટે સજીવન મૂર્તિ જોઈએ. આવા કલ્પિત નિર્ણયના આધારે આગળ વધી શકાતું નથી, એટલે પૂછા થવું પડતો નથી ક્યાંથી આગળ નથી. પરંતુ પ્રાય જીવ પોતાની આવી કલ્પનાને શાસ્ત્રોના પ્રથમ સાથે મેળવણી કરીને તેને જ સત્ય સ્વરૂપનો નિર્ણય સમજી લે છે, કેમ કે એની સમજણ અને શાસ્ત્રના શબ્દો પહેલી થાય છે. એટલે માની લે છે કે મારી સમજણ સાચી છે, અને સમજણની દ્રષ્ટિએ સમજણ ખોટી છે એમ નથી. સાચી હોવી એક વાત છે અને યથાર્થ હોવી તે બીજી વાત છે. સાચી છે પણ યથાર્થ નથી. અને આગળ વધવા માટે પછી શું કરે છે? પછી પોતે આગળ વધવા માટે વારંવાર શાસ્ત્રનું અધ્યયન, તેના તે શાસ્ત્રોનું પરિચર્યન અને અધ્યયન ફરીને વાંચે, ફરીને વાંચે, ફરીને સ્વાધ્યાય કરે, નિર્ણિત જ્ઞાનની દ્રઢતા થવા અર્થે કરે છે. પછી એણે જે નિર્ણય કર્યો છે એની દ્રઢતા કરવા માટે ફરી ફરીને વાંચે, એમાં એને શું વિચાર કર્યો છે, એનો કોન્સેપ્ટ શું હોય છે. કે નિર્ણય તો બરાબર છે, આપણા શાસ્ત્ર પ્રમાણે છે, પણ આપણી દ્રઢતા ઓછી લાગે છે. એટલે ફરીને ફરીને આ જ ગ્રંથનો આપણે, આ જ શાસ્ત્રનો સ્વાધ્યાય કરીને આપણે દ્રઢતા વધારીએ તો કામ થઈ જશે. કદાચ નિસંગ તો હોય નહીં, કદાચ થઈ જશે. આ જાતનો એ કોન્સેપ્ટ ઉભો થાય છે કે તે પોતાનો શાસ્ત્ર સ્વાધ્યાય ચાલુ રાખે છે. એ શાસ્ત્ર સ્વાધ્યાય ચાલુ રાખીને શું કરે છે? કલ્પના દ્રઢ કરે છે. કલ્પના એટલે ગ્રહિત થઈ નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો, ઘણા શાસ્ત્રો વાંચ્યા અને આમળો ઉતર્યો. તમને પણ આટલી વખત આ શાસ્ત્રો વાંચ્યા, આ શાસ્ત્રો મેં આટલી વખત વાંચ્યો, આ શાસ્ત્રો મેં આટલી વખત વાંચ્યો, આ શાસ્ત્રો મેં માત્ર મનનો આમળો. તેમજ આત્મામાં એકાગ્રતા કરવા અર્થે ધ્યાન ચિંતન આદિ ક્રિયામાં પણ પ્રવર્તે છે. શાસ્ત્ર પણ વાંચે અને એકાગ્રતાનો અભ્યાસ કરવા માટે એના ધ્યાનમાં ચિંતન પણ સ્વરૂપ ચિંતનનો દેશ આપે, ધ્યાનમાં એકાગ્રતા થવાનો પ્રયત્ન કરો. એકાંતમાં બેસે ત્યાં તો ખલેલ ન પડે એવી જગ્યાએ, વિસ્તર ન થાય એવી જગ્યાએ પોતાનું પણ બેસી ધ્યાન ચિંતન પણ કરે, એવી પ્રવૃત્તિ પણ કરે. પરંતુ તેથી કાર્ય સિદ્ધિ થતી નથી, કેમ કે આ તો અંતર્મુખી પુરુષાર્થનો વિષય છે. આગળ વધ્યો તો સ્વરૂપ સમીપ જવું, અંતઃતત્વરૂપ જે આત્મ સ્વરૂપ એની સમીપ જવું, એમાં તો અંતર્મુખી પુરુષાર્થ જોઈએ, અને એ પ્રકાર તો હોતો નથી. એ ચિંતન અને એકાગ્રતા કરવાની કોશિશ કરે, પ્રયત્ન કરે, પણ તેથી કાંઈ કાર્ય સિદ્ધિ થતી નથી. કારણ કે તેને સહજ પુરુષાર્થની ગતિ યોગ્ય દિશામાં ઉત્પન્ન થતી નથી, યથાર્થ નિર્ણયના અભાવમાં. યથાર્થ નિર્ણયના અભાવમાં જે સહજ પુરુષાર્થની ગતિ એટલે ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા જે અંદરથી થવી જોઈએ, આત્મવીર્યની જે સ્ફૂર્ણા થવી જોઈએ અંદરથી, અંતર્મુખની દિશામાં એ પ્રકારે આવતો નથી. એટલે એ પુરુષાર્થ કરવા માટે ધ્યાનાદિકમાં બેસે છે અને આત્મ સ્વરૂપનો વિકલ્પ પણ કરે છે, સ્વરૂપ ચિંતનમાં આત્મ સ્વરૂપનો વિકલ્પ પણ કરે છે, પણ પુરુષાર્થ છે તે સહજ થવા યોગ્ય દશા છે, કરવાની દશા નથી. પુરુષાર્થ તે કરવાનો વિષય નથી, સહજ થવા યોગ્ય એવું જે આત્મવીર્યનું અંતર્મુખી સ્ફુરણ પુરુષાર્થની ભૂમિકાનું પુરુષાર્થનું સ્વરૂપ છે. કરવું પડે એ તો પરાણે કરવાની વાત થઈ. કોઈ એમ કે મને પરાણે પ્રેમ કરો થાય, મને વાલ કરો થાય, પણ સહેજે આવે અંદરથી આવે બીજી વિચાર, એમ પરાણી પ્રીતિ થતી નથી. આત્મા તરફનો અંતર્મુખી જે પુરુષાર્થ છે એ અનંત ગુણનો પ્રેમ ઉત્પન્ન થાય ત્યારે થાય છે. જગતનો પ્રેમ થઈ રહ્યો હોય છે, જગતના પદાર્થોનો પ્રેમ થઈ રહ્યો હોય છે, એ સહજ છે અને આ એને કરવું પડે છે. ધ્યાનમાં ચિંતનને બેસી બેસીને કરવું પડે છે, એને પરાણે કરતો હોય. આ પ્રકારે જે નિર્ણયની ભૂલ તે પાયાની ભૂલ છે અને અનાદિ ભ્રમ તેનાથી ભાંગતો નથી. એટલે કે નિર્ભ્રાંત દર્શનની અનુભૂતિની દશા પ્રગટ થતી નથી. આ વાક્ય ઉપરથી આ ટાઇટલ ઉત્પન્ન કર્યું છે, આ એક જ વાક્ય આ જગ્યાએ આવ્યું છે, એના ઉપરથી ટાઇટલ ઉત્પન્ન કર્યું છે પુસ્તકનું. ત્યાં ખરેખર તો તેને આત્માનો નિર્ણય થઈ ગયો છે તેવો ભ્રમ થયો હોવાને લીધે સ્વરૂપ જિજ્ઞાસાની વૃત્તિ બંધ થઈ જાય છે. પછી સ્વરૂપ કેવું એ જિજ્ઞાસાની થાય, એટલે સ્વરૂપની જિજ્ઞાસા બંધ થવામાં એક કલ્પિત નિર્ણય કામ કરે છે ને એક યથાર્થ નિર્ણય કામ કરે છે. યથાર્થ નિર્ણય પુરુષાર્થને ઉત્પન્ન કરી દે છે, કલ્પિત નિર્ણયમાં પુરુષાર્થની સમસ્યા ઉભી રહી છે. તમારે કેવી રીતે કરવું પૂછતો પછી, તેથી જિજ્ઞાસુપણામાં પાત્રતા સહિત નમ્રતા આદિના પરિણામ જળવાતા નથી, પરંતુ તત્વજ્ઞાન સંબંધિત અભ્યાસ ઘણો કરેલ છે એ પ્રકારનું માન થવાની પણ ત્યાં સંભાવના છે. પરંતુ જ્યાં સુધી સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે તેવું પૂર્ણ પરમાત્મા એનું અસ્તિત્વ પોતાને અંતરંગમાં પોતા સ્વરૂપે ભાસવા ન લાગે ત્યાં સુધી તે વિષયમાં જિજ્ઞાસુ રહીને અંતર શોધ ચાલુ રહેવી ઘટે છે.